પરશુરામનું નામ સાંભળ્યું, એમના પિતાજીનું નામ જમદગ્નિ ઋષિ, એમના પત્ની એટલે પરશુરામના માતાનું નામ રેણુકાદેવી. રેણુકાદેવી મહાપતિવ્રતા, મહાપતિવ્રતા મારી. પહેલાં તો મોટા ભાગે એવી સ્ત્રીઓ હતી મહાપતિવ્રતા, એમાં રેણુકા તો અતિ મહાપતિવ્રતા. અને પછી એને પાછું એને એવી શક્તિ કે સ્નાન કરવા નદીએ જાય, પાણી ભરીને લાવવું, આશ્રમે લાવવું હોય, કોઈ દિવસ બેડું લઈને ના જાય, કોઈ માટીનો ઘડો કે ધાતુનો ઘડો કે કાંઈ લઈને જ ના જાય. સ્નાન કરે અને પોતાની સાડીમાં જોઈએ એટલું પાણીનું ફાટ બાંધીને લઈને આવે. આ તાકાત પતિવ્રતા નારીની તમે જુઓ. હવે આ આ વિદેશમાં મળે તમને, આ રેણુકા તમને વિદેશમાં મળે હે, અને તમે પછી આઈનો એની આરે હરખાઓ, પછી કે પરદેશની અંદર સ્ત્રીઓ આવી રીતનું છે, ફલાણું આવું છે, આવી રીતનું ડેવલપમેન્ટ છે, ફલાણું છે, તે મૂર્ખા આ વસ્તુ એની આરે મેળ ન હોય. ક્યાં ગોળ અને ક્યાં ખોળ, જરાક નોખું તો પાડો, નોખું તો. આ સાડીમાં એવી કહેવાનું શું કે એના પતિવ્રતાના પ્રભાવે ચૈતજિક શક્તિ એટલી ઉર્ધ્વ. મૂળ શું છે? આખું બહુ વિજ્ઞાન છે. આપણે જે યોગ કરીએ છીએ ને, યોગ સાધના, આ એમાં ષટ ચક્રોની વાત આવે છે ને, આ ઉપલું છે સાતમું સહસ્ત્રાર ચક્ર છે. આ પરબ્રહ્મનો વાસાય છે, આ બ્રહ્મરંધ્ર કહેવાય છે. અને બ્રહ્મરંધ્ર જેનું આ કેન્દ્ર છે ને, ત્યાં ચોટલી રાખવામાં આવે છે. આ કેન્દ્ર અહીંયા અહીં ચોટલી ન રખાય, ચોટલી અહીંયા જ રખાય. આ બ્રહ્મરંધ્રનું કેન્દ્ર છે, આ સહસ્ત્રાદર કમળ છે. અહીંયા પરબ્રહ્મનો સત સાંખળી સત ભગવાન, સહસ્ત્રમુખી ભગવાન અહીંયા નિવાસ કરે છે. અને નીચે આ કરોડરજ્જુ છે, એમાં આખી એ ચક્રોની એક પછી એક ગતિ છે, નીચે નીચે ચાલ્યા જાય છે. અને છેલ્લે નીચેનું જે ચક્ર છે કરોડરજ્જુના છેલ્લા મણકા નીચે, ત્યાં કામ કેન્દ્ર છે, જે પ્રજનન કેન્દ્ર છે. એટલે એક નીચે કામ કેન્દ્ર છે, ઉપર રામ કેન્દ્ર છે. હવે આ ચૈતસિક શક્તિ આમ ઉર્ધ્વ થાય છે, સાધનાથી ઉર્ધ્વ થાય છે. હવે એ જ્યારે એમાં કંઈ પેલું થાય, એ શક્તિ નીચે પછડાય છે. હવે સતત જેને નીચેનું ડોર ખુલ્લું હોય છે, તો એને ક્યારેય ચૈતસિક શક્તિ ઉર્ધ્વ થતી નથી. સીધી સમજાય એવી વાત આ છે. અરે એનાથી માર્મિક તમને વાત કહું, આ કેટલું બધું પેલું હોય છે. આ પશુ પક્ષીઓ કરતાં પશુઓ તમે જુઓ તો આડા છે, કૂતરા છે, ગાયો છે, ભેંસો છે, ઘોડા છે, ગધેડા છે, બધા આડા છે. તો આ એને એને રામ કેન્દ્ર અને કામ કેન્દ્ર છે ને, એ આમ સીધી લાઇનમાં છે. સમજાય છે? બહુ વિજ્ઞાન છે આમાં. એટલે પશુઓ વર્ષમાં એક જ વાર કામુક થાય છે પ્રજનન માટે. આવી એને શક્તિ પછડાતી નથી ને, સમતળ રહે છે. પછી એનાથી પક્ષીઓ છે ને થોડાક ત્રાંસા થયા, એટલે પક્ષીઓમાં કામ વધી ગયો. જુઓ તમે, એમાં ઋતુકાળ નથી, કારણ કે ઉર્જા નીચે જ આવવા માંડી. પાણી આટલું આમ વહેતું હોય, ત્રાંસુ થાય વાસણ, તો નીચે જાય ને. એટલે પક્ષીઓ પશુ કરતા અનિયંત્રિત થઈ ગયા, અને મનુષ્ય એકદમ સીધો થઈ ગયો, હાવ અનિયંત્રિત થઈ ગયો. એટલે એને સતત સાધના કરે તો જ ચૈતસિક શક્તિ કે સહજ વૃત્તિઓ એનું નિયમન થાય. કેટલું મોટું વિજ્ઞાન છે. એટલે પાંચ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ તત્વો ઉપર આ રેણુકા દેવી એનો કાબુ. જળને બાંધીને લાવે, સંકલ્પ કરીને અગ્નિ ઠારી નાખે. વિચાર કરો, અગ્નિદેવ ડરે. આપણે રાજબાઈને ક્યાં અગ્નિ ચિત્તામાં દેહ છોડી દીધો, અગ્નિ લાગતો નહોતો, અગ્નિ ડરે. બોલો, ગઢપુરમાં રાજબાઈ દેહ મૂક્યો તો ના, અગ્નિ જ અડે નહીં. પછી ગોપાળાનંદ સાહેબ આજ્ઞા આપીને અગ્નિદેવને વિનંતી કરી કે સતી તો વયા ગયા છે, આ તો એનું ખોળ્યું છે ને, આ રીતે અગ્નિ સંસ્કાર કરવો એ તમને ફરજ છે ને, અમે તમને આજ્ઞા આપીએ છીએ. ત્યારે અગ્નિ લાગ્યો, તમે વિચાર કરો. હે, આ નારીઓ ક્યાં મળે. પણ હવે તમે જોજો, જે વાત કરવી છે, રેણુકા દેવી રોજ આવી રીતે આમ પાલવમાં પાણીની ફાટ ભરીને લાવે, શું હશે વાત તમે જો, મહિલાની તાકાત. પણ એકવાર એ નાવા ગયા, સ્નાન કરતા હતા, એમાં ગંધર્વો સ્નાન કરવા આવ્યા. એમાં એક ગંધર્વ આ બાજુ એની નજીક થોડો હશે, સ્નાન કરતો હશે. હવે ગંધર્વો તો મનુષ્ય કરતા સેજે રૂપાળા હોય, કારણ કે જે પ્રદેશ વધારે શીતળ હોય તો ત્યાં રૂપ વધારે હોય, તડકા હોય જ્યાં વધારે, ત્યાં લોકો વધારે છે જ્યાં કાળા હોય. બરાબર, આ સ્વાભાવિક છે, સૂર્ય તાપથી શેકાઈ જાય. તો ગંધર્વ લોકમાં મંદ શીતળ પવન વાતો હશે ને, હશે એવું કંઈ, બધા વધારે બધા જ એરકન્ડિશન્ડ રૂમ હોય તો આપણને શું ખબર છે. તો ગંધર્વો છોડા સેજામ રૂપાળ રણુકા દેવી આટલા પતિવ્રતા છે, બીજું કોઈ જેને વિચાર નથી કર્યો, પણ એ આમ નાતો તો તેનું રૂપ જોયું તો એક સેકન્ડ માટે રેણુકા દેવીને એમ થયું, મારું રૂપ પણ કાંઈક છે ને, વિકાર નથી થયો હો, મારું રૂપ પણ કાંઈ છે ને, બસ આટલો જ વિચાર થયો. વિચાર કરો શાસ્ત્રમાં કેટલું એને એને પેલું પતન ગણ્યું છે. પછી જ્યાં પાણીની ફાટ ભરવા ગયા, ખુર્યું પતી ગયું, રેણુકા દેવી રેડ્યા, હાય હાય હાય, મેં આટલો વિચાર કર્યો એમાં મારું પાતિવ્રત્ય ધર્મ નષ્ટ થઈ ગયું, ચૈતસિક શક્તિ પછડાઈ ગઈ. જો પેલી રાસ આપણે ગણતા હતા શારીરિક, કોઈને સમજાય ન સમજાય, શરીરમાં થાક અનુભવાય ન હોય, અલગ હું બહુ મર્યાદાથી વાત કરું, પણ ચૈતસિક કેટલું પતન થઈ ગયું. પાંચ પૃથ્વી જળ તેજ આકાશ પંચ તત્વ ઉપર જેનો પ્રકૃતિ ઉપર કાબુ હતો એ જળ વયું ગયું. એક સેકન્ડ માટે વિચાર કર્યો કે કઈ રાય રૂપ છે ને કઈ પતી ગયું. હવે ઘરે કેવી રીતે જવું? શર્માતા આંખમાં આંસુ સાથે જયારે આવ્યા ત્યારે જમદગ્નિ ઋષિ ત્યાં બેઠા હતા. એમણે કીધું, કેમ દેવી આ શું થયું? કઈ બોલ્યા નહીં, નીચું જોઈ ગયા, સમજી ગયા. એટલે ઋષિએ તરત એના દીકરાનો હુકમ કર્યો, આનું માથું કાપી નાખો, માથું જ કાપી નાખો, જીવવાને યોગ્ય નથી. અરે એના દીકરા એમ માને કોણ મારી નાખે ભાઈ? એટલે પરશુરામ આવ્યા, પરશુરામને કીધું, રામ હા આ તારી માતાએ પાપ કર્યું છે, માથું કાપી નાખે, હવે આને પૂછવા જેવું હોય નહીં, એમ છે પિતાજી? હા, લઈને ફરસો માર્યો, માથું ઉડાડી નાખ્યું. પરશુરામ કોનું નામ? માથું ઉડાડી દીધું, આજ્ઞા પાળીને. પરશુરામને દુઃખ તો થાય ને, માને કઈ મારી નાખતા કઈ એને થોડો કઈ જીવ આલે. એટલે પણ જમદગ્નિ ઋષિ રાજી થયા, એ કે આ કોઈથી કાર્ય ન થાય, બેટા તે મારી આજ્ઞા પાળી, હું તારા ઉપર રાજી થઈ ગઈ, માગ માગ, તું માગ તે આપો, આપશો? હા, મારી માન જીવિત કરજો. અને ફરીથી પાછું માથું મૂકી અને જમદગ્નિ ઋષિ રેણુકા દેવીને જીવિત કર્યા, પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું, અને પાછા હતા એવા એવા થયા, નદી કિનારે સ્નાન કર્યું, પાછું જળનું ફાટ ભરીને પાછા લાવ્યા. જન્મ બદલ, દેહ બદલવા, જન્મ બદલવા પડે, આ ચૈતસિક શક્તિનું પતન થાય છે. પુરાણમાં એક બીજી કથા છે, જાલંધર નામનો રાક્ષસ ત્રિલોકીને હાહાકાર કરે છે, દેવતાઓને ગાંઠતો નથી, દેવતાઓ ઊભી પૂંછડીએ ભાગે. એને ઘેર પતિવ્રતા નારી, એનું નામ વૃંદાદેવી. એ વૃંદાદેવી યુદ્ધમાં જાય એનો પતિ, ત્યારે પોતે ગળામાં પહેરેલી માળા એ જાલંધર પોતાના પતિને વૃંદા પહેરાવી દે, એ કે આ માળા કરમાઈને તો જ તમે મરો, બાકી ત્રિલોકીમાં તમને કોઈ મારી જ ના શકે. લ્યો બોલો, આ આ પતિવ્રતા મોકલી દે રણમાં, અને બોલ્યો હા અનાડી, પણ આ પતિવ્રતા વૃંદા એ એને પોતાના પાતિવ્રત્ય ધર્મના પ્રતિકરૂપે માળા પહેરાવી દે, ફૂલની માળા, છતાં કરમાય નહીં, તાકાત નહીં ફૂલ, કરમાય, પ્રકૃતિ ઉપર કાબુ જુઓ, કરમાય તો જ તમે મરો, બાકી અને કરમાય નહીં, કારણ કે માતી પર મારું પ્રાતિવ્રત ધર્મનું પ્રતીક છે. શિવ બ્રહ્માદિક દેવતાઓ લડવા આવે, ભગાડી મૂકો મળે જાલંધર. બોલો, શિવજી લડવા આવે, ત્રિશુળ ગોતવું પડે, ચિંતા ગયું એમ, આવો ભયંકર. જો હવે આને કેવી રીતે મારવો, અને હાહાકાર કરે જ્યાં જાય ત્યાં બધા દેવતાઓ વિચારા ભાગમ ભાગ થાય. ભગવાન વિષ્ણુએ પછી કીધું કે વિચાર્યું કે આને મારવો જ પડે, એટલે પોલો યુદ્ધમાં ગયો, દેવતાને કે તમે લડો, હું હમણાં કરું છું ટ્રીક. અને ભગવાન વિષ્ણુ પછી જાલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાની પાસે ગયા. વૃંદા તો જાલંધર એનો અને ભગવાન વિષ્ણુ નટવર, રોમનો ફરક પડે એને, સંકલ્પથી સૃષ્ટિ કરતો હોય એને જાલંધર બનવું છું, એવો જાલંધર બની વૃંદા પાસે એના પતિ પત્ની પાસે આવ્યા. એટલે વૃંદા આદર કર્યો, જળ આપ્યું, બેસાડ્યા, પગ દબાવ્યા, ભગવાન વિષ્ણુએ એના પાતિવ્રત ધર્મનો ભંગ કર્યો. ઓળખી ન શકી, પણ પતિવ્રતા ધર્મ ભંગ થઈ ગયો. છેવટે ભગવાન વિષ્ણુ તૈયાર થઈને ચાલવા ગયા ત્યારે વૃંદા, અહીંયા એને પતિવ્રતાનો ભંગ થયો, ઓલાના કંઠમાં માળા સુકાઈ ગઈ, અને એ જ ક્ષણે દેવતાએ પ્રહાર કર્યો, જાલંધરનું માથું ઉડી ગયું, એ કામ પતી ગયું, ભગવાન વિષ્ણુ ઊભા થઈ ગયા. અને આને ખબર પડી ગઈ, છેલ્લે બોલો તમે કોણ છો, બોલો. ભગવાન વિષ્ણુ પ્રગટ થયું, અરે કપટી, તું પતિવ્રતા નારી, ભગવાનને ગગલાવે, તમે ઉઠી ના કર્યું, મારા ધર્મનું ખંડન કર્યું, ભંગ કર્યો પતિવ્રતા નારીનું, તમે પથ્થરની મૂર્તિ બનીને પૂજાવાને યોગ્ય છો, જાઓ તમે પથ્થર થઈ જાઓ, ભગવાન વિષ્ણુ ગાંજા જાય? તું જડ બુદ્ધિ છે, કોને મદદ કરવી ને કોને ન કરવી તને ખબર નથી, તારો ધણી છે એ મહા અધર્મી છે, તું તારા પાતિવ્રત્ય ધર્મનો એને તું ટેકો આપે સપોર્ટ કરે, માટે તું જડ બુદ્ધિ છો, જા જાડવું થઈ જા. એ તુલસી થઈ ગઈ ને ભગવાન શાલિગ્રામ થઈ ગયા, એ તુલસી વિવાહ હજી ઉજવાય છે. પણ મૂળ વાત ચૈતસિક શક્તિ પછડાઈ એટલે એનો જાલંધરનો નાશ થયો. આ ઉર્જા આ રીતે નષ્ટ થાય છે. ભોગે રોગ ભયમ, ભોગા અને ભૂગતા ભયમ એ ભૂગતા. આ બાબત હોવાથી ગ્રહસ્થ ધર્મ બંને ધારણ કર્યો હોવા છતાં પણ શ્રીજી મહારાજે કહ્યું છે કે એકાંતિકના ધર્મમાંથી પડવું એ જ આપણે મરણ છે, માટે એકાંતિક થવું છે એવી વિચારધારા સાથે સતત ગ્રહસ્થ થઈને જીવીએ અને ભગવાનનું ભજન કરીને આપણે ભગવાનને પામીએ એ જ મૂળ લક્ષ્ય. શંકરાચાર્યને પણ એમ કહેવું છે કે આ માર્ગે પાછા વળીને હરિનું ભજન કરો, બાકી તો ખોવાઈ જાય છે. સુખતા ક્રિયતે રામા ભોગ પશ્ચાત હંત શરીરે રોગ યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિન મુંચતી પાપાચ. હવે એનો એક પરસ્ત્રીના સંદર્ભમાં જોયો, પછી ગ્રહસ્થના સંદર્ભમાં જોયો, હજી એક ત્રીજી બાબતમાં આ શ્લોક સમજી લઈએ થોડો. એ ગ્રહસ્થના સંબંધમાં છે પણ થોડીક હળવી ફૂલી એવી ભાષામાં અને એવી રીતમાં છે અને આમ પ્રેક્ટિકલ છે, વાસ્તવિક છે. શ્લોકનો અર્થ બરાબર મગજમાં હશે ને તો જ ખબર પડશે. સુખપૂર્વક બધા સંસારના ભોગ ભોગવવામાં લોકો રત છે પણ પછી અનેક રોગ ને દુઃખમાં ઘેરાઈ જાય છે અને આખરે મરણને શરણ થઈ જાય છે, તોય લોકો પાપનું આચરણ છોડતા નથી. આટલો અર્થ છે ને. હે, હવે તમે સાંભળજો, આમાં જે પરણેલા છો એ બધા તમે સાંભળજો, જે હજી બાકી હોય ને ઘોડે ચડવાના હોય એ બધા સમજજો ધ્યાનથી, થોડીક વાર બહુ તમે સમજજો, એટેન્શનથી સાંભળજો. પરણેલા તો તરત સમજી જાય છે. તમે મદારી જોયા છે? હે, મદારી જોવા એ બહુ મજાની વાત છે, પણ હવે ક્યાંય જડતા નથી કે ઓછા થઈ ગયા છે ખબર નહીં. એ મદારીને વાંદરા પાસે ખેલ કરાવવો હોય ત્યારે વાંદરાને લાવવું ક્યાંથી? એટલે જંગલમાંથી વાંદરાને પકડે, તો વાંદરા એમ હાથ આવે એટલે વાંદરાને ચણા બહુ ભાવે, એટલે ચણા આપો એટલે વાંદરું ગમે હોય ને તો ધીમે ધીમે તમારી પાસે આવે. એટલે એ લોકો પકડવા માટે શું કરે, મોટો ઘડો લાવે, મોઢું ઘડાનું સાવ આમ સાંકડું, એને માણ કહેવાય, આવું લાવે. એમાં ઓલું વાંદરું દેખે ને એવી રીતે ચણા નાખે, ડાળિયા નાખે એમાં, એટલે ડાળિયા ભાળે એટલે વાંદરાના મોંમાં પાણી આવી જાય. વાંદરાને ચણા એટલે ઓહો, એને તો બહુ કિંમતી રસોઈ કહેવાય. એટલે ઓલા દેખે એમાં આમ પેલા ભંભામાં પેલા ડાળિયા નાખે અને પછી નાખે અને ઓલો મદારી છુપાઈ જાય. એટલે ઓલું વાંદરું જોવે હવે કોઈ નથી એટલે નીચે ઉતરી અને સીધું ઓલા ભંભામાં હાથ નાખે અને ડાળિયા તો ઘણા હોય એટલે મુઠ્ઠી ભરે, મુઠ્ઠી ભરી ખાલી હાથ નાખે ને કાઢે તો નીકળી જાય, પણ મુઠ્ઠી વાળી પછી હાથ નીકળે કારણ કે મુઠ્ઠીમાં ડાળિયા અને કડાનું હાંકડું મોઢું. હવે ડાળિયા જોઈએ અને હાથ કાઢો, બે બને નહીં. જો ડાળિયા છોડી દે તો હાથ નીકળી જાય, પણ ડાળિયા છોડવા પસંદ નથી એટલે ડાળિયા સાથે હાથ કાઢવા મથે એમાં મદારી આવી જાય, ગળામાં દોરડું નાખી દે અને વાંદરું ગુલામ થઈ જાય, પછી એક મુઠ્ઠી ડાળિયા માટે આખી જિંદગી ગુલામી કરે. આનું નામ ગ્રહસ્થ આશ્રમ, બીજું કઈ નહીં. આ મુઠ્ઠી ચણા હાટું લોભાઈ ગયા, હવે આખી જિંદગી ગુલામી. પેલા વાંદરા ને પછી મદારી રમાડે, ચલો સરપંચ લોગ આયે હે જંબુરિયા સલામ કરો, જી સલામ. છોકરે લોગ આયે ગયે હે જંબુરિયા જી સલામ કરો, જી સલામ. અચ્છા હવે ઢોલકી બજાવો, જંબુરિયા ઢોલકી બજા. અચ્છા શીર્ષાસન કર લો, જંબુરિયા શીર્ષાસન કરેગા. અચ્છા ફિર બાંસ કે ઉપર ચઢ જાઓ તો જંબુરિયા ચઢ જાયગા. અચ્છા યહાં સે ઉતર કે મેરે સર પે બેઠ જાઓ ઓર વહાં સે ખંજરી બજાઓ તો જંબુરિયા ખંજરી બજાયેગા. અરે ઓ મહિલા લોગ બહોત આયે હે તાલિયા બજાઓ, ઉસકે નામ પે ઢોલકી બજાઓ, જંબુરિયા ઢોલકી બજાયેગા. આખી જિંદગી બિચારો આ ધંધો કરે, મુઠ્ઠી ડાળિયા મૂકી દીધા હોત તો. હવે જે પરિણા છે એનો વિચાર કરો, કેટલી સલામ કરવાની. ઘરનાને સલામ કરવાની તો આખી વાત જ મૂકી દો, પણ હવે એના સાસરો સસરા એટલે તમારા વેવા એ સસરા ના તે બધા એનો સાળો ને સાઢો ને ઓઈલો ને દોઢો નાન તે કેટલાને સલામ કરવાની, કેટલાનું રાખવાનું, કેવી ગુલામી, વાત મૂકી દી ઓહો. અને કેટલા કેના સ્વભાવો સહન કરવાના, છોકરાનો સ્વભાવ જુદો, બૈરાનો સ્વભાવ જુદો, ઓલાનો સ્વભાવ જુદો, એના સંબંધીનો સ્વભાવ જુદો, બનેવીનો સ્વભાવ જુદો, શાળાનો સ્વભાવ જુદો. એ તો ખબર છે ને તમને કેવા 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 કેવા, તમે કેટલું કેટલું રાખીને મરી ગયા હોય તોય તમને આવડી આવડી ગાળો દઈ જાય તો સાંભળવું જ પડે. અને એમાં દીકરી પરણાવી હોય અને એ દીકરીના સાસુ સસરાની, એ તો તમારે જો છોકરીને હેરાન કરે ગમે તે કરે પણ છોકરીના બાપે મૌન જ રહેવું પડે, વધારે બગડે. કેટલું ક્યાંય ન નમતો હોય પણ દીકરી જ્યાં દીધી ત્યાં ચૂપ થઈને બેસી રહેવું પડે, અને જમાય એ દીકરા તુલ્ય ગણાય, ગમે તેમ અપમાન કરે તો એ શું થાય, હા ભાઈ છે બાપા હશે હવે દીકરી અમારી છે અને તમને દીધી છે શું કરીએ, નીચી મૂંડીએ કોઈને નમે નહીં પછી ક્યાં જાય, કેટલી કેટલી કહેવાય. કોઈ બહુ સરસ કી આ કોલંબસે છે ને, અમે નીકળ્યો તો હિન્દુસ્તાન ખોળવા ને, જઈ ચડ્યો અમેરિકાને, પણ અમેરિકા ખંડ શોધ્યો તો ખરો ને, એટલે કોઈ બહુ સરસ કીધું, એ કોલંબસે અમેરિકાનો ખંડ શોધ્યો એટલા માટે શોધી શક્યો, એ પરિણ્યો નહોતો એટલે એ કરી શક્યો. જો પરિણેલો હોત તો તરત તૈયાર થયો હોત ને તો ઘરવાળી કહેત ક્યાં જવું છે, ત્યાં શું કામ છે, ક્યારે પાછા આવવાના છો, ક્યાં ક્યાં રોકાવાના છો, હારે હારે કોણ કોણ છે, કોના કોના એડ્રેસ લીધા છે, કોના માટે તમે શું લાવવાના છો, અહીંયા તમે કેટલાને જાણ કરી, વડાવા તમને કોણ કોણ આવવાનું છે, આ બધું તમને પૂછે, એટલે કોલંબસને પૂછે. કોલંબસ દરિયો શું સોસાયટીનો નાકુઈનો વળોટી શક્યો હોય, સાચું છે ને. એક જણો રાતે 2 વાગ્યા રોડ ઉપર નીકળ્યો તો પોલીસ આવીને આ 2 વાગ્યા અહીં કઈ રખડે છે, એકદમ દંડો પછાડીને પેલા રોક્યો, આય મુરબ્બી હા આ 2 વાગે 2-2.5 વાગે તમે ક્યાં જાઓ છો, કેમ પ્રવચન સાંભળવા, એટલે 2-2.5 વાગે એવો કોણ છે પ્રવચન આપતો હોય, તે તારે પ્રવચન કોનું સાંભળવા, ઘરવાળીનું, આટલો મોડો જાઉં છું એટલે શરૂ જ થઈ જશે, સવાર સુધી પ્રવચન હાલશે, વાત એ સાચી ને. તમે થોડા ઘણા આગા પાછા થયા હોય, મને એક છોકરો ભૂતપૂર્વ છે ને છે અત્યારે બાપુનગરમાં, મને કેમ આ પરિણામ પછી મારી નાખ્યા હોય, હેરાન હેરાન થઈ ગયો, એક જ વર્ષમાં કંટાળી ગયો, મને કે આના કરતા 10,000 રસોઈયો રાખવો હારો, દસ હજાર નો કે રસોઈયો રાખવો સારો, આ તો મારે એવી ભટકાણી છે, મેં કે બધા એવી જ હોય, થોડોક નેચર નો ફરક હોય, બાકી કોરકંધા અને માથે ધોંસરું ફેરતો પડે જ ને ભાઈ. મને કે 8 વાગે એટલે 8 વાગે જ રાતે તમારે અહીં આવવાનું સાંજે, એટલે રસોઈ તૈયાર છે. હવે આપણે વહેલું કંઈક આમ પતી ગયું ને, આપણે હાડા હતા એને બેસીએ, શું આવી ગયા અત્યારમાં, હજી લોટ બાંધ્યો છે ત્યાં તમે આવીને બેસી ગયા, અરે પણ ઘર છે જ ના બેસ, ના બહાર ફરો 8 વાગે આવજો, અહીં તમે માથે અહીં ઉભા હોય તમને પછી રસોઈ ભાવે નહીં બનાવતા, એટલે મારું ઘર મૂકીને મૂકી મારે બહાર રખડવું પડે, અને જો હવા આઠ્યા હોય ક્યાં ગયો તો કેમ મોડું થયું, આ ઠરી જાય પછી મારે શું કરવું, મારે આવી ક્યાંથી ઘડિયાળ ગોતવી. મેં કીધું હવે એમાં તો કઈ અમે તો કઈ કરી શકીએ નહીં, જોયો કેવી કેવી મુસીબત છે. એટલે આ કાગડાને 16 દિવસ શ્રાદ્ધના બહુ સરસ મજાના, એમ જયારે માથે એમ મોડિયું બાંધ્યું હોય ને કલગી નાખી હોય ને માં વળી એમાં એક બલ્બ નાખ્યો હોય ને એનો વાયરિંગ કરીને ડટવા ખિસ્સામાં નાખ્યો હોય ને, કેવું આ ગીત ગવા, વીરો મારો જગ મગ જગ મગ, મારા ભાઈ ને વરસો તું મોટરમાં બેસી ફરશો, ઓ મારા બેની રાજકોટમાં લીલા લે, અરે ભાઈ એમ બોલો કે મારા બેન ભાઈ ને વરસો તો ઘાસલેટ સાટી મરશે. હવે એવા બધા આમ ગીત તમારે ગાતા, વીરો મારો ઝગમગ ઝગમગ થાય, ડગમગ ડગમગ થાય, પણ હવે બોલો ઝગમગ નથી તારો ડગમગ થાય છે. એટલે 16 દિવસ શ્રાદ્ધના બરાબર, પછી બંદૂક ને ગોળીઓ ખાવાની ને કાગડા ને, બસ એવું જ ને. એ તમે વિચારી શકો છો, સ્વાભાવિક છે. એટલે જાય છે થોડા મુઠ્ઠી ડાળિયા માટે, પણ કેવા હેરાન થઈ જાય છે, સુખ જ જાય છે. પરિણ્યા હોય ને, આ તમારું ચેપ્ટર છે, હું થોડુંક કહું. પરિણ્યા હોય ને, સાંભળજો, બહુ મજાની વાત છે. પરિણ્યા હોય ત્યારે પહેલા વર્ષે પત્ની પછી એને એવી મીઠી મીઠી વાણીએ બોલાવે, આજે પરણવા તૈયાર થયા છે ને એને સમજવા જઉં છું. એટલે કાંઈ પણ કામ હોય ને, સુનોજી સુનોજી આવું બોલે. પણ બીજે વર્ષે ઓજી કઈ કામ હોય એટલે સુનોજી ન કે ઓજી. ત્રીજે વર્ષે બબલાના બાપા સુનોજી ને ઓજી નીકળી ગયું. અને 3 વર્ષ થયા એકાદ બાળક હોય બબલાના બાપા. અને 4થે વર્ષે એ સાંભળો છો. અને 5મે વર્ષે એ ક્યાં મરી ગયા. 5મે વર્ષે આવીને ઉભું રહે બોલ. વાત તો મોટી ડાળિયાની જો, આ વાત જ એમ જ છે. સિંહ ના લગ્ન થતા હતા બોલો જંગલમાં, આખી આલમ જાતિ એના બધા સિંહ ના દાદા ને દાદી ના તેન બધા, કેટલાય બધા સિંહ લગભગ ગીરમાં જેટલા 500-700 બધા સિંહ હોય છે, એ બીજા પ્રાણીઓ બધા કેટલાય જાનમાં જોડાયેલા. પણ એમાં એક ઉંદરડો ને ખબર પડી ગઈ ને, ઉંદરડો આવીને આગળ આવે, વરરાજા ની આગળ આવીને ડાન્સ કરે, ડિસ્કો ડાન્સ, ઉંદર એવો ઉછળીને આમ કરે ને એવો બધા આમ કરે. તો એટલે ઉંદરડો વડે સિંહ ની જાનમાં, એટલે કોઈ આવીને કીધે એ તું શું આ કરે, હવે જવા દે જવા દે ડાન્સ કરવા દે, મારો મોટો ભાઈ પરણે છે. એલા શું વાત કરે, આ તારો ભાઈ ક્યાંથી, ઈ સિંહ છે તો કે પરિણા પેલા હું સિંહ હતો. પછી આ ઉંદર થઈ ગયો. મેં તમને કીધું હતું ને કે આ હળવું ચેપ્ટર છે, પણ આમ જાણીતું છો અને વાસ્તવિક છે. ખોટું હોય તો કયો, તો તરત બંધ કરી દઉં. સાચું છે ને, સાચું છે ને, હા તો પછી પત્ની છે ને બજારમાંથી આવી, હાથમાં થેલી, ઓલો ઘેરે બેઠો હતો, હાથમાં છાપું વાંચતો હતો. એટલે પતિએ જોયું પત્નીના હાથમાં થેલી છે, એટલે એને કીધું, હા મારા માટે કઈ ખાવાની સરસ મજાની ચીજ લઈ આવી છો, મને અનુમાન છે ખાવાની ચીજ છે. તો કે હા તમારી વાત સાચી છે, આમાં તમારા માટે સરસ ખાવાની ચીજ છે. હા શું છે, જલ્દી બોલ. આમાં ઊંચી એડીના ચંપલ છે. તમારે ખાવાના જ છે, તમારે ખાવા માટેની ચીજ છે. બોલવા કેટલો ગરીબ થઈ જાય છે. એ ભાઈ એ એ રેવાય દો, રેવાય રેવાય. પતિએ આવી, આના પછી મધુર વાત આવી જશે, જાણવા જેવી છે, કે આપણે હસાવાનું છે પણ એમાં જાણવાની વાત છે, સમજી રાખવા જેવું છે, કે આમાં કાંઈ કોઈ ફાયદો કાઢ્યો નથી, સમજવા જેવું છે. હજી ઘોડે ચડતા હોય તો આહળી જાય જો. એટલે પેલા પતિએ ને પત્નીને કીધું, મારો દોસ્તાર મિત્ર છે ને આજ સાંજે આવશે, મને મળવા આવવાનો છે. તો પછી સેજી હવે રોકાશે, પછી અહીંયા જમશે અને પછી જતો રહેશે, એટલે જમવાનું બનાવ્યો. અને પત્નીએ કીધું, તમે એને જમવા બોલાવ્યો, આય બોલાવ્યો, ઘરમાં રાશન નથી, કોઈ ઉછીનું ઉધારું હવે દેતું નથી. સાઉન્ડ આવે છે ને, નહીતર શું છે, એને ન ગમતું હોય એવું બને. ઘરમાં રાશન નથી, કોઈ ઉછીનું દેતું નથી, ઉઘરાણી વાળા દિવસમાં 10 વાર ધક્કા ખાય છે, ગેસનો બાટલો ખલાસ થઈ ગયો છે, સવારની મને ચા પીવા મળી નથી. આ મોટી દીકરી છે, ધમાલ કરીને ગઈ છે કે મારે આ ડ્રેસ લેવો છે, એના પૈસાનો કઈ મેળ નથી પડ્યો. છોકરો કે મારે ટ્યુશન ના દેવા છે, નાનો છોકરો કે મારે ટૂરમાં જવાના પૈસા જોઈએ. આ ધમાલ બધી બોલે છે, અહીંયા આ કકળાટ કાળો, કોઈ વસ્તુનો મેળ પડતો નથી. અને એમાં તમે એને જમવા, હજી હું સાંજે આપણે શું જમવાનું કરવું એની ચિંતા કરું છું, એમાં તમે એને બોલાવ્યો. તો કે એટલે જ બોલાવ્યો છે. કેમ? તો એ હમણાં પરણવાનો છે, મારે દેખાડવું છે, પરિણામ પછી જો શું થાય છે. આ દશા જો તું પાછો વળી જા, સમજી જા, તો એટલે જ બોલાવ્યો છે. ભાઈ વાત સાચી છે. એક બાપા એના છોકરાને કીધું, બેટા જો માથે મૂંડો કરી, આખે શરીરે ભૂભૂત લગાડી, ઈચ્છા થાય તો ગિરનાર વયો જાય, ગંગા કિનારે રખડજે, હિમાલયમાં રખડજે, ઘોર જંગલમાં રખડજે, જ્યાં જવું હોય ત્યાં રખડજે, પણ તું લગ્ન કરતો નહીં. તો છોકરો કે, સાચી વાત છે બાપુજી, હું પણ મારા દીકરાને આવી જ સલાહ આપીશ. કોઈ પાછો વળે છે. એટલે શંકરાચાર્ય કીધું, યદ્યપિ લોકે મરણમ શરણમ તદપીને મુંચતિ પાપાચરણમ, મનમાં જે આ વાસનાનું પાપ છે ને એ કોઈ છોડી શકતું નથી, મરણને શરણ થઈ જાય, એક જ નાનકડી વાત અને પછી મધુર વાત. મહારાજા પાંડુ ગાદીએ બેઠા, ખૂબ રાજ્યનો વિસ્તાર કર્યો, પણ શરીર જન્મથી દુબળું હતું. પાંડુ રોગ એનિમિયા લાગુ લે હતો એમને, જન્મથી જ એનું શરીર નબળું હતું. એટલે પછી પાંડુ મહારાજાએ યુદ્ધમાંથી થોડો વિરામ લીધો, અને મોટા ભાઈ આમ તો ધૃતરાષ્ટ્ર એ અંધ હતા, અને એમને કીધું કે મોટા ભાઈ તમે રાજગાદી સંભાળો ટેમ્પરરી, આ રાજમુગટ તમે ધારણ કરો. મોટો ભાઈ હતા ધૃતરાષ્ટ્ર, રાજ્ય મળવું જોઈતું હતું એને, પણ એ અંધ હતા, અંધ રાજ્ય ન કરી શકે, એટલા માટે પાંડુ મહારાજ નાના હતા તોય એમને રાજ્ય આપવામાં આવેલું હસ્તિનાપુરનું. પણ એ મોટા હતા અને અંધ હતા અને રાજ્ય વયું ગયું, એ ધૃતરાષ્ટ્રને પસંદ નહોતું પડ્યું. આમે અત્યારે જે ગાદીએ બેઠા હોય તે દેખતા તો હોતા નથી, અને છતાંય સૌને ત્યાં ચડી જવું છે. નસીબ જે વળાંક લે છે, કહો ને કાલ આખો યુગ જે કંઈક કાર્ય કરતો હોય છે. મહાભારતમાં શીખવાનું જે જ છે, રામાયણમાં શીખવાનું એ જ છે, આપણું જીવન છે એ પણ નાનકડું મહાભારત છે, નાનકડી રામાયણ છે. કેવા કેવા વળાંક લે છે. એટલે હવે આરામ માટે પોતાના વનમાં જવું છે, તો ધૃતરાષ્ટ્ર મહારાજને કીધું મોટાભાઈને કે લ્યો તમે રાજગાદી ખાલી હમણાં તાત્કાલ પૂરતી સંભાળો, હું આરામ કરું, જંગલમાં જાઉં, થોડી ત્યાં ઔષધિઓ લઉં, ખુલ્લામાં રહું, અને કાર્યભારથી હળવો થાવ, સ્વસ્થ થઈને પછી હું રાજ પાછું સંભાળી, કંઈ વાંધો નહીં. એટલે ખાલી મુગટ એને સોંપ્યો, રાજમુદ્રા સોંપ, ધૃતરાષ્ટ્ર રાજગાદી પર બેઠા. શું એ અંધને તેથી આનંદ આવ્યો છે, ઓહો વાહ વાહ. પાંડુ મહારાજ જંગલમાં ગયા, ત્યાં રહે છે, બે પત્ની છે, કુંતા અને માદરી. ક્ષત્રિય છે, શસ્ત્રવિદ્યા હોય, અને શસ્ત્રવિદ્યા તમારે આ માનો કે જો ને ક્રિકેટર હોય એ બેટ સાવ મૂકી દે તો પછી રમી ના શકે ને, એટલે એની પ્રેક્ટિસ તો કોઈ પણ રીતે ચાલુ જ રાખતા હોય તો જ થાય ને, નહીં તો કે બે વર્ષ બેટ મૂકી દે ને પછી સીધો રમવા આવે તેમ કોઈ ક્રિકેટર રમી શકે એ બને નહીં. એટલે એ મૃગિયા કરે, પક્ષીઓને પશુઓનો શિકાર કરે, રાજાઓને છૂટ આપેલી છે શાસ્ત્રોમાં કે એમણે નિશાન વિંધવા માટે દોડતા પશુઓ હોય એને જો નિશાન બાંધીને પાડી દેતા હોય તો જ યુદ્ધમાં એ કામ કરી શકે, કારણ કે આવું શીખવા માટે કંઈ માણસની પાસે નિશાન ન શીખવા જવાય. એટલે બે કામ થતા, એક તો રાની પશુઓ ખેતીના જમીનમાં બગાડ કરતા માટે, અને બીજું એ ક્ષત્રિયોને યુદ્ધ વિદ્યા શીખવા મળે, એટલે ક્ષત્રિયોને મૃગ્યા એટલે શિકાર ને આ બધું કરવાની થોડી શાસ્ત્રમાં છૂટ હશે છે. હવે એમાં એક આમ હરણ અને હરિણી એ જોડું એ હશે, અને પાંડુ મહારાજે તીર માર્યું અને હરણને લાગી ગયું, હરણ પડ્યું. કથા જુદી રીતની છે પણ થોડું મર્યાદિત કહી દઉં. એ હરણ મર્યું એટલે કિંદમ ઋષિએ પાંડુ મહારાજને શાપ આપ્યો કે તે આ જોડાને ખંડિત કરી દીધું, આ પાપ કર્યું છે, તે આવતારો કયો અધિકાર છે, તું ગમે તેવો, પણ હું તને જે શાપ આપું છું કે હવે તું વિકાર ભાવથી તારી પત્નીનો પણ જો તું સ્પર્શ કરીશ તો એ જ ક્ષણે તારું મૃત્યુ થશે. જો કિંદમ ઋષિએ મહારાજા પાંડુને શાપ દીધો. મહાભારતનો વળાંક એક 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 પાને પાને વળાંક છે, હજી અહીંયા એક એક દીકરાઓનો જન્મ નથી થયા. પાંચ પાંડવો તો પાંડુ પુત્રો પછી થયા છે. હવે આ એક શાપ લાગી ગયો, આવીને બે પત્નીઓને કીધું કે મને આવો શાપ લાગ્યો છે, અને પેલો વિચાર એ થયો કે તો પુત્રો માટે શું કરવું. ત્યારે ચિંતા થઈ ત્યારે માં કુંતીએ કહ્યું કે મેં દુર્વાસા ઋષિની સેવા કરેલી છે બચપણમાં, અમારે ત્યાં આવતા ત્યારે કુંતીભોજ રાજાને ત્યાં, મારા પિતાને ત્યાં, તો મને દુર્વાસા ઋષિએ ત્યારે કહ્યું નહીં કે મને 6 મંત્રો આપ્યા હતા. એક મંત્ર એને પ્રયોગ કરી નાખ્યો હતો, કોનો? કર્ણ તરીકેનો. સૂર્યના મંત્ર બોલી નાખ્યો ને એમાં એને કર્ણનો પુત્ર પ્રાપ્ત થયો. પણ હવે કુમારી અને આ પુત્ર થયો એટલે આબરૂ બચાવવા માટે કર્ણને પછી નદીમાં વહાવી દીધા. જો એક એક પાને ચેપ્ટર વળાંક લે છે ને, જો કર્ણને વહાવ્યો ન હોત તો મહાભારત ન થાત. પુત્રનો ત્યાગ કર્યો ત્યાંથી જ મહાભારતના મંડાણ થઈ ગયા. જો કર્ણ આ પક્ષે હોત તો દુર્યોધન એના જોર ઉપર જ મહાભારત લઈને બેઠો હતો. કર્ણ ન હોત તો લડવાની જ ના પાડી દેત, કારણ કે અર્જુનનું માથું ભાંગે એવો કોઈ હતો જ નહીં બીજો. તો કર્ણ આ બાજુ ગયો, કારણ કે એ હાથ પછી પહેલા ના આવ્યો અને એમાંથી કર્ણને દુર્યોધને સ્વીકાર્યો, એ આખી કથા છે. એટલે એ કહ્યું નહીં પણ 5 મંત્રો બચ્યાતા. એટલે કે મારી પાસે 5 વાયુના, ઇન્દ્રના, અશ્વિની કુમારના, આ મારી પાસે મંત્ર છે ધર્મરાજના, તો એ મંત્રોથી મને પુત્ર પ્રાપ્ત થશે તો વાંધો નહીં. અને એ વખતે એ જમાનામાં એ સ્વીકાર્ય હતું સમાજમાં, પતિની સંમતિથી આ રીતે પુત્ર મળતા. તો પછી ઇન્દ્રપુત્ર અર્જુન, ધર્મરાજ યુધિષ્ઠિર, પવનપુત્ર ભીમ, એક 2 મંત્રો હતા અશ્વિની કુમારના, એ માદ્રી નાના હતા એમને આપ્યું, આ 2 પુત્રો તમે રાખો. એટલે અશ્વિની વૈદ કુમારો છે 2, એ થકી એને સહદેવ અને નકુલ એ પ્રાપ્ત થયા. હવે આ પેલા લોકોને ખબર હતી દુર્યોધનને શકુનિને કે આ છોકરા પાંડુના નથી, કાયદેસર ગણી શકાય ધર્મના, છતાંય ત્યાંથી જ વાંધો પડ્યો કે હવે એને રાજભાગ મળે નહીં. બસ અહીંથી ડખો શરૂ થયો, એને શા માટે અમે આપીએ, એને શા માટે રાજમાં વસાવીએ. નારદજી આવીને કેવું પડ્યું, દીકરા એના છે, આવે બહુ મોટી બબાલ થઈ. હવે આ બાજુ આગળ વી આવ્યા, પણ પછી પુત્રો પ્રાપ્ત થયા, વર્ષો જાય છે, જંગલમાં જજી રહે છે, એમાં હવે શું થાય છે તમે જો, કે પાંડુ મહારાજને ખબર છે, માદરીને ખબર છે, કુંતીને ખબર છે કે એ આપણો સ્પર્શ ન કરી શકે, કરે તો મોત થાય, ત્રણેયને ખબર છે. પણ એ વન જંગલનું વાતાવરણ, સવારનો પોર છે, નદીનો કાંઠો છે, પાંડુ મહારાજ ત્યાં સ્નાન કરી અને ધ્યાન ભજન કરે છે, સૂર્યને અર્ઘ્ય આપે છે, ગાયત્રીના ને કંઈ કંઈ હશે જપ કરતા હશે, કેટલું સરસ મજાનું વાતાવરણ છે. એ વખતે માદરી નાના ત્યાં નદીએ સ્નાન કરવા અને જળ ભરવા માટે આવ્યા. જંગલનો પ્રદેશ હોય એટલે સેજે નાયા હોય અને નાતે લુગડે જે પાણીનો ઘડો ભરીને તે લઈ જતા હોય. એ વખતે પાંડુ મહારાજાના મનમાં સંયમ ના રહે, ખબર છે, તદ્યપિ ન મુંચતી પાપાચરણ, યદ્યપિ લોકે મરણમ શરણમ, તો પણ પાપનું આચરણ છોડતા નથી. આ આ જો આ બધા શ્લોકમાં કેટલું કેટલું શંકરાચાર્યે કહ્યું છે. પાંડુ મહારાજાને ન મનથી પેલું રહ્યું અને દોડીને માદરીનો જેવો હાથ પકડવા ગયા અને માદરીએ કીધું, હા હા દેવ, તમને ઋષિ કિંદમનો શાપ છે. પણ એ બોલે ના બોલે ત્યાં એ ખાલી હાથ જ આમ સ્પર્શ થઈ ગયો. ઋષિનો તો એટલો જ હતો ને, એટલા ભાવથી તમે સ્પર્શ કરો એટલો જ્યાં સ્પર્શ થયો, પાંડુ મહારાજા ધડામ દઈને ધરતી ઉપર પડ્યા અને મૃત થઈ ગઈ. યદ્યપિ મરણમ શરણમ લોકે તદપીને મુંચતી પાપાચરણ. શંકરાચાર્ય કે અમસ્તુ નથી લખ્યું. હવે એટલે જ પછીનો જે ટુકડો છે ને એ અર્થ જુદો જાય, છતાં આપણે એને સિંક્રો કરવો પડે કે આવું છે, છતાંય સમજી વિચારીને ડાહા પુરુષોએ મન પાછું વાળીને સંસારનું સ્વરૂપ જાણીને સંયમને માર્ગે જઈને ગોવિંદનું ભજન કરી લેવું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમ, એ જિંદગી જીતી ગયું, એ જીવન જીતી ગયું, એ પોતે કલ્યાણનું સાધન કરી લીધું. એના ઉપર એક જ વાત અને પૂર, કારણ કે દોષ જોયા પણ ફાયદો વિચારવો પડે ને. ફાયદાની અમૃત જેવી કથા કહીને વાત પૂરી. જુનાગઢમાં ગીરના ગામડાઓ નેસડાઓ તમે નામ સાંભળ્યા છે કદાચ, ઘણી વાર તમે તુલસી શ્યામની બાજુ તમે ગયા હશો, એ ગાંડી ગીર કહેવાય,